આવ્યો ને, શરીરના ધર્મથી થયો ને, તૃષા જે કઈ લાગી સુધા, ત્યારે એને એમ થાય કે મારે તો કઈ ખાવું નથી, મારી કઈ ઈચ્છા નથી, મને કોઈ વિકલ્પ નથી. તો દેહ બોજ લાગે, શરીરનો થાક લાગે. આવી દેહાધ્યાસ માટે, શરીરની અવસ્થાનું ભાન માટે એને શાંતિ સ્વરૂપ કહે છે, એબ્સોલ્યુટ પીસ. આનંદ ગંજી એવો સરસ પ્રશ્ન કર્યો કે સાહેબ મને ખબર નથી, આ મને ખબર નથી આ કેમ. તો શાંતિનાથ તમે જ કહો ને, તમારું નામ શાંતિનાથ છે અને તમે શાંતિ કરનારા છો. એટલે એક પ્રશ્ન પહેલો 15 સ્તવન પછી 16મું સ્તવન એક એવું આવે છે કે આનંદ ગંજી પોતે કઈ તત્વનું નિરૂપણ કરતા નથી, પરંતુ ભગવાનને પ્રશ્ન કરે છે કે હવે હું તને પૂછું છું. એવો અદ્ભુત ટોન લઈ લીધો છે કે વિનંતી એટલી જ છે, હે ત્રણ ભુવનના નાથ, તું મને કે તારું શાંતિ સ્વરૂપ અમે કેમ જાણીએ. ધન્ય તું આત્મ
જે હરને, એવો પ્રશ્ન અવકાશ રે, ધીરજ મન ધરી સાંભળો, કહો શાંતિ પ્રતિભાસ રે, શાંતિ જીન એક મુજવી.
સુમતીનાથ બોલા, લ્યો બીજી કડીથી. હે આત્મ તને ધન્ય છે, ધન્ય તું આત્મ જેહને, એવો પ્રશ્ન અવકાશ રે. તને આ અવકાશ કે એવો વિચારનો તો આવો પ્રશ્ન આવ્યો કે અમને શાંતિ ક્યાંથી મળે. અત્યાર સુધી તે મોક્ષની સાધના કરી પણ ક્યારે અવકાશ આવ્યો નથી કે મોક્ષનું સ્વરૂપ શું, મારે મેળવવું શું છે, આત્મ સ્વરૂપ શું છે. આખો દી દીધો ઊંધે કાન પડીને મીંડો છે સાધના કરવા, સવારથી રાત સુધી અને 4 વાગ્યાથી રાતના 10, પણ શું કરવું છે તારે. આ વ્યાયામશાળા નથી, વ્યાયામશાળાની જેમ મીંડો છું બલના દાવને, આટલા કુસ્તીને, આટલા ધન બેઠક. અરે કે ભાઈ, હે આત્મ, ખરેખર તો આ જગતના બધા સાધક પુરુષમાં તને ધન્યવાદ છે કે જેને આવો પ્રશ્ન કર્યો. એને અવકાશ, પ્રશ્ન અવકાશ રહે. જો કૃપાળુદેવે કેટલી જગ્યાએ કીધું છે કે આત્મ વિચારનો જીવને અવકાશ નથી થતો, એ સત્સંગ અસત્સંગ અને અસત્સંગ પ્રકારના માંથી નિવૃત્ત થાય તો એને આત્મ વિચારનો અવકાશ થાય. આત્મ વિચારના અવકાશ વિના એની પ્રવૃત્તિ એવી પડી છે કે ભાઈ સવારથી મારે આ કરવું છે, આ કરવું છે, આ નું થયું, આ થયું, આ થયું, આ થયું. હવે અમુક કામ તો જીવનના કરવા જ પડે, અથવા અમુક દેહ ધર્મ હોય એટલે થાય સંસારના સંગ પ્રસંગમાં, અને પછી પોતાના ધર્મના મેળ ન ખાય. અને ધર્મનું આયોજન એટલું બધું મોટું કરે, લાંબુ કરે કે ઓલા કામમાંથી એ દોડાદોડી ન કરે તો આ ન કરી શકે. એટલે પછી મારે આટલા ક્રમ કરવાના છે ને, આટલું આ કરવાનું છે ને, પછી આ તો પાછું રસોઈ કરવી પડે, ખાવું પડે, બધું કરવું પડે. અને પછી તાણા તાણની અંદર ખરેખર બધી ક્રિયાઓ થાય, પણ આ બધી ક્રિયાઓ એનો બોજ વધારવાની થાય, એને એને અશાંતિ વધે, એને ટેન્શન વધે. એની અંદર કોઈ એને આત્મ સ્વરૂપની શાંતિનો એક અવકાશ જ નથી વિચાર કરવાનો. શું કરે એવી સાધના કે જેમાં અવકાશ નહીં, અને પોતાને એમ થાય અડધો પૂર્ણ, અમે શું કરીએ, અમે શું કરીએ, અરે શું શું કરીએ. તું તારામાં જા, તારા સ્વરૂપનું ચિંતન કર, આત્મ વિચાર કર, એનો અવકાશ છે તને. તો આને આના પ્રશ્નો એવા જ આવે કે અમે શું કરીએ, ત્યારે અમારે વાંચવું, આમ કરવું, તેમ કરવું, સમય કરવું, જાપ કરવું, આ કરવું, તે કાંઈ નથી કરવાનું. તું શાંતિ રાખ અને તારા સ્વરૂપનો વિચાર કર, અંતર્મુખતા. અંતર્મુખતામાં એક એક ક્રિયાનો અવકાશ કરો, બાહ્ય ક્રિયાનો કોઈ અવકાશ કરો. અંતર્મુખ થવામાં થઈ બાહ્ય ઉપયોગ જાય ઇન્દ્રિયો મારફત, તો અંતર્મુખતા થાય ને, એને તો શાસ્ત્રકારોએ બહિર્મુખ કીધો છે. ભગવાન કે છે કે ધન્ય તું આત્મ જે, એને પરમાત્મા તીર્થંકર બોલ્યા. અત્યાર સુધી આનંદગંજી પ્રાર્થના કરતા હતા, ભગવાન સાંભળતા હતા. 15 સ્તવન સુધી આનંદગંજી પ્રાર્થના કરે, સ્તવન બનાવે, રચના કરે અને ભગવાન સાંભળે. આ 16માં એ બોલ્યા, વિનંતી કરી, એટલે ભગવાન બોલ્યા, હવે ઉભો રહે. સારું થયું તને અવકાશ આવ્યો મને સાંભળવાનો, કે મારે શું કેવું છે, મારું સ્વરૂપ શું છે એ સાંભળવાનો તને આટલો અવકાશ આવ્યો. તો કે હવે ધીરજ મન ધરી સાંભળો. અત્યાર સુધી તું જ મને સંભળાવ્યા કરતો હતો જીવનભરની સાધનામાં, હે ભગવાન, હે પ્રભુ, હે મને ઉઠાવી લે, હે મારા દર્શન, હે પ્રભુ, આમ આ આમાંથી તું નવરો નથી. પણ કોક દી હું કવિ તો સંભળ, ખ્યાલ આવે છે. ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસરે. આ શાંતિ પ્રતિભાસ હેઠળનો પડઘો કેવી રીતે પડે તમારા જીવનમાં, જે અમારું છે એનો પ્રતિભાસ તમને શુદ્ધ સ્વરૂપ સમજાય, શુદ્ધ ચેતનાનું સ્વરૂપ સમજાય, સિદ્ધોનું સ્વરૂપ સમજાય, પરમાત્માનું સ્વરૂપ સમજાય. આજે તો પ્રભુનો પ્રતિભાસ પડતો નથી. આપણે પ્રભુના દર્શન કરીએ, કૃપાળુ દેવના દર્શન કરીએ, પણ કૃપાળુ દેવની આંતરિક દશાનો પ્રતિભાસ આપણને થતો નથી. દેરાસરમાં જે જતા હોય ને એને ખબર હશે, એક વિધિ છે દર્પણ દર્શન. દર્પણ દર્શન એ છે કે ભગવાનનું સ્વરૂપ તો શુદ્ધ છે, મેં દર્શન કર્યા પણ મને પ્રતિભાસ પડ્યો, કેમ કે મનની મલિનતા છે, કષાયોની મલિનતા છે, સંસારની મલિનતા છે, પ્રભુ હજી શુદ્ધ સ્વરૂપનું દર્શન થતું નથી. એટલે કે લે દર્પણ, લે દર્પણમાં જેવું બિંબ હોય એવું જ પ્રતિબિંબ થાય. તો તું પ્રતિબિંબના દર્શન કર, પણ જેને દ્રષ્ટિ ન હોય એ પ્રતિબિંબના દર્શન શું કરે? એટલે આમ કરે ને, હા વાળો ફેરવા કરે પંખો. ભાઈ આ તે દર્શન કર્યા પ્રત્યક્ષ ભગવાન પરમાત્માની સામે છો તો પણ એની સર્વજ્ઞતા, એની નિર્ગ્રંથતા, એનું નિર્મોહીપણું, એનું શુદ્ધ સ્વરૂપપણું, શુદ્ધ ચેતના એની શરીરથી પર એવું લક્ષમાં આવતું, સ્તુતિ બોલીએ કંઈક ભાવ આવે તો, પણ હજી નથી આવ્યા. એટલે વિધિ કીધી છે કે જો આ દર્પણમાં કેવું ભગવાનનું પ્રતિબિંબ પડ્યું એવું તારામાં પડવું જોઈએ. હવે તું દર્પણનું પ્રતિબિંબ જો એમાં તને શુદ્ધ પડે છે કે નહીં, તારા અંતરમાં નથી પડતું, કેમ કે અહીંયા વિષય કષાયની કાલીમાં અને લાલીમાં વાસનાઓ લાગી પડી છે. તો હવે તું જેટલો નિર્મળ થઈશ એટલું પ્રભુનો પ્રતિભાસ થશે. પ્રતિભાસ ત્યારે જ થાય કે જ્યારે પાત્ર નિર્મળ હોય. તો આપણું અંતઃકરણ નિર્મળ ન હોય તો પ્રભુનો પ્રતિભાસ આપણને યથાર્થ ન થાય. કેટલો સરસ શબ્દો મૂક્યો છે આનંદગંજીએ. એ કે છે કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિનાથી કે છે કે બીજું તો તને શાંતિ શું આપીએ, તાર શાંતિ તો તારામાં છે. હવે તારામાં પ્રગટ ન થતી હોય તો તને પ્રતિભાસથી શાંતિ તને દેખાય કેવી હોય? તો પ્રતિભાસ માટે તો તારે એટલું નિર્મળ થવું પડે. નિર્મળ અંતઃકરણમાં પરમાત્માની સ્વચ્છ પ્રતિભાનું પ્રતિબિંબ પડી શકે. આપણું અંતઃકરણ નિર્મળ ન હોય તો પ્રભુનું પ્રતિબિંબ આપણામાં પડે કેવી રીતે, પ્રતિભાસ થાય કેવી રીતે? કેટલી વાત મૂકે, ગૌણ કેટલી છે કે આખો સાધકને એના સ્થિર કરી દીધો. એનામાં ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે જે કહ્યા જિનવર દેવરે તે તેમ અવિત સદહે પ્રથમ એ શાંતિ પદ સેવરે શાંતિ જિન એક મુજવીનતી. શરૂઆત કરે છે પ્રથમ શાંતિનું પદની સેવના તારે કરવી છે ને, શાંતિ પદની સેવના કરવી છે, કેમ કે સેવનાથી તને પદની પ્રાપ્તિ થશે. તો પેલું પગલું સેવનાનું તું લે. શું કીધું? ભાવ અવિશુદ્ધ સુવિદ્ધ જે જિનવરે કહ્યા, જિનેશ્વરે જે શુદ્ધ ભાવ અને અવિશુદ્ધ ભાવ જે કહ્યો છે, જે કહ્યો છે, જે પ્રકારે કહ્યો છે, તેમ અવિતથ સદ્ધહે. અવિતથ એટલે જેમ છે તેમ, અને બીજો અર્થ તથ અવિતથ એટલે જૂઠી રીતે નહીં, ખોટી રીતે નહીં, તથા પ્રમાણ, તથા પ્રમાણ ભગવાને કહ્યા છે તેમ. જો હવે જેમ છે તેમ એ તને જ નહીં દેખાય. હવે જેમ છે તેમ જો એમ કહેવા જાય ને અનિલભાઈ, તો આપણને લાગે આપણી મતી એ કઈ છે, આ એમ જ છે, પણ એમ નથી. વિતથ છે, તારી કલ્પના છે વિતથ. વિતથ એટલે જૂઠ, કાલ્પનિક. તું જેને સાચી માને છે પણ છે કલ્પના, એ વિતથ કહેવાય. આ અવિતથ એટલે પરમાત્માએ જેમ જોયા ને કહ્યા. કૃપાળુ દેવનું એક પદ આવે છે, જે જે ભાવ કહ્યા જેને વારે ગીતિની અંદર આવે છે, જેને વારે કહ્યા જે ભાવ, હે પંત પરમપદ બોધિયોમાં આવે છે કે જે જીનવરે ભાવ અભાવ કહ્યા છે એમણે જે કહ્યા છે, કેમ કે સર્વજ્ઞ છે, એમણે યથાર્થ જોયા છે. હવે તને જ જોવાનું કહીશ ને તો તું પાછું જુદું કાઢીશ અંદરથી, એટલે કલ્પના આવશે. કહ્યા જીનવર દેવરે, જો ક્યાંય જ્ઞાનીની રચનામાં આપણને ક્યાંય અડાવડા થવા ન દે, આપણા સ્વચ્છંદને ક્યાંય અવકાશ મળે જ નહીં, ક્યાંય નહીં. તારો સ્વચ્છંદ અમે કીધું જ નથી કોઈ દી કે તું તારી રીતે જો, પણ સાહેબ હું જ્ઞાનનો અવતાર છું, ભલે રહ્યો. જ્યાં સુધી તને નિરાવરણ જ્ઞાન પ્રગટ્યું નથી ત્યાં સુધી છદ્મસ્થ અવસ્થામાં તારા જાણકારીમાં સત્યને કોઈને કોઈ આવરણ હોઈ શકે છે, ન હોય પણ હોઈ શકે છે. માટે તારે કદી સત્યનો દાવો કરવો નહીં. તો જીનેશ્વરે જે કહ્યું છે તારું વચન પ્રમાણ, ઉત્તરાધ્યન સૂત્રની અંદર એ જ શબ્દ આવે કે તમેવ સત્યમ નિશંકમ. હે ભગવાન, તમે જ સત્ય છો નિશંકપણે. જીમાં જીણે હિ પવૈયમ, જીનેશ્વરે જેમ કહ્યું છે તેમ, એમ જ છે. તમેવ સત્યમ નિશંકમ, આ સાધકની ભૂમિકા. પણ સાહેબ આટલા વર્ષના અનુભવથી હું જાણું છું, જે જાણતો તે તારે જ્યારે તારી શ્રદ્ધા એ થશે કે સર્વજ્ઞએ કીધેલી વાત જેમ છે તેમ છે, મારે તો એની શ્રદ્ધા કરવાની છે, મારે તો એની માન્યતા કરવાની છે, મારે કંઈ મારું કરવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી મને સર્વજ્ઞતા પ્રગટી નથી ત્યાં સુધી હું આમ કહું છું હું સાચું છે. અમે અનુભવથી કહીએ છીએ, અમે આટલા વર્ષ તું જે કહેતો હોય માન્ય છે, પણ છતાં પૂર્ણ નથી. એટલે ક્યાંય સ્વચ્છંદને અવકાશ નથી. પ્રભુએ તો આપણને એટલું બધા બચાવવાના રસ્તા આપ્યા છે. તમેવ સત્યમ નિશંકમ, એ કેનારો સમર્થ આચાર્ય બોલે છે, અને આ શબ્દો ગૌતમના મૂક્યા છે. ગણધર, ગણધર ગૌતમ કહે છે ભગવાન મહાવીરને કે તમેવ સત્યમ નિશંકમ, હું ચાર જ્ઞાનનો ધણી નથી કહેતો. ગૃપાળુ દેવ લખે કે અમે જે કહીએ છીએ આગમ છે, તીર્થંકરે કહ્યું છે એનો અંતરાશય છે, એમ અમે કહીએ છીએ. પોતાની અધિકાર તીર્થંકરનો અધિકાર સર્વજ્ઞનો, જે કહ્યા જેને તે તેમ અવિતથ સદય, એની શ્રદ્ધા. સમ્યક દર્શનમાં પેલો ગુણ શ્રદ્ધા ગુણ, બિલકુલ એને શ્રદ્ધા, તત્વમાં શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહેવાય. તો તત્વનું સ્વરૂપ કહ્યું તો જેમ સર્વજ્ઞએ કહ્યું છે તેમ, બસ પોતાની વાતને ત્યાં સમાપ્તિ કરે છે. પ્રથમ એ શાંતિ પદે, આ શાંતિનું પેલું પગથિયું છે. તને જો સર્વજ્ઞએ કહેલા તત્વની અંદર જો શ્રદ્ધા નહીં આવે અને ક્યાંક ને ક્યાંક તારી શ્રદ્ધા અંદર કામ કરતી હશે તો આ શાંતિ નથી, એને એને સમ્યક દર્શન પણ નથી, એને મિથ્યાત્વ કીધું છે. પણ હું શુદ્ધ નહીંથી કહું છું ને, શુદ્ધ નહીંથી કહેતો તો પણ નહીં એકાંતિક છે, પ્રમાણ નથી. નહીં એ અંશ છે, પ્રમાણ નથી. શુદ્ધ નહીંથી તારી વાત હોય તો પણ આત્મા શુદ્ધ છે, અબંધ છે, અસંગ છે, છતાં પણ બંધાયેલો છે કોઈ કારણથી, મલિનતા છે, એને બંધશા વર્તે છે. આ શુદ્ધ નહીંથી કહેલા આત્માની સામે પણ બીજી વાત મૂકી છે. તો ઘણીવાર જીવને એટલા બધા આગ્રહ બંધાઈ જાય છે, ખોટે ખોટા, અને એની અંદર એનો જોર છે, એ સ્વચ્છંદનું જોર છે, અને એ જોર એને સમ્યકત્વ થવા દેતું નથી. કેટલો બધો અવરોધ આવી જાય છે તો કે છે, પહેલું પગલું તો આ છે, તને શ્રદ્ધા જીનેશ્વર કહેલા તત્વ ઉપર પરિપૂર્ણપણે હોવી જોઈએ. કૃપાળુ દેવે જ્યારે કહ્યું કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. હવે તું રાડુ પાયડા કર, હું વ્યવહારમાં માનતો જ નથી. વ્યવહાર બાહ્ય છે, વ્યવહાર શરીર લક્ષી છે, વ્યવહાર સંસાર લક્ષી છે, વ્યવહાર પર લક્ષી છે. તારું ડાપણ બંધ કરીશ. પરમાર્થને પ્રેરતો કોઈ પણ વ્યવહાર તને એ આત્માને કર્મથી મુક્ત કરે, એ આત્માને વિષય કષાયથી મુક્ત કરે, એ આત્માને એની મલિનતા લાગી છે એમાંથી વિશુદ્ધ કરે. આવો કોઈ પણ વ્યવહાર માન્ય છે? નહીં તો આ શુદ્ધ થશે ક્યાં? છે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તો નિજ શુદ્ધતાને મોક્ષ કયો છે? પણ સાહેબ હું તો શુદ્ધ છું જ, તો તમે આ લફડું ક્યાંથી લાવ્યા? મોક્ષ કયો? નિજ શુદ્ધતા. શુદ્ધ કરવાની જ ક્યાં જરૂર છે? નિશ્ચય નહીં તો હું પરમ શુદ્ધ છું. આ મોટી દોષ વિચારણાનો. તો પછી મોક્ષનો માર્ગ ક્યાં આવ્યો? જો તું કાયમ શાશ્વત ત્રિકાળી શુદ્ધ હો તો મોક્ષની જરૂર ક્યાં રહી? કેટલો એક લીટીની અંદર જો સમજાઈ જાય ને કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, એનો મતલબ કે અત્યારની સ્થિતિ અશુદ્ધ છે, એને શુદ્ધ કરવાનો છે, તે જ મોક્ષનો માર્ગ છે. તો શુદ્ધ કરવા માટે કોઈ વ્યવહાર છે? કોઈ વિધિ છે? કોઈ ભગવાનની આજ્ઞા છે? કોઈ ધર્મ છે? જે શબ્દ વાપરો એ વાપર, પણ વ્યવહારનો નિષેધ કરીને ચાલ્યો જા તો એ તારી વાત ત્યાં ટકશે નહીં. આ પેલું પગથિયું. એટલે સમ્યક દર્શન વિના ક્યારેય નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં. સમ્યક દર્શનનો મતલબ જ એ કે જિનેશ્વરે કહેલા તત્વોમાં યથાર્થ શ્રદ્ધા. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પરિણતિ છે. શ્રદ્ધા ગુણ એનો બરોબર છે એ સમ્યક દર્શનનું લક્ષણ છે. પછી બધા પાસામાં જુદા જુદા પડે તો એ બધા તર્કનો તત્વજ્ઞાનનો એ વિસ્તારનો વિષય છે. પણ વિસ્તાર એ જ કરે કે જેનામાં એ ક્ષમતા હોય, ને તો વિસ્તારમાં વિષયાંતર થાય. વિસ્તાર થાય સરસ કે ચાલો આપણે વિસ્તાર કરીને કહીએ, પણ વિસ્તાર કરીને કહેવા જતા એ વિષયાંતરમાં ચડી જાય, મતિ કલ્પનામાં આવી જાય, પોતાની માન્યતામાં જોડાઈ જાય અને પોતાના મગજમાં જે ભૂસું ભરાયું હોય ને લાગુ કરી. પછી ની ગાથા.
અગમ ધર ગુરુ સમકેતે ક્રિયા સંવર સરરે અંપ્રદાયી અવંચક સદા ભવ આધાર રે શાંતિ જીન એક મુજવીન.
શું કરવું સાહેબ આના માટે? આ પહેલું પગલું ભરવું છે. પહેલું પગલું સાચું ભરાશે તો આખી યાત્રા સાચી હશે. અનંતની છે, ગમે એટલી છે, ગમે લાંબી છે, પણ પહેલું પગલું ખોટું હશે તો, દિશા ખોટી હશે તો પાછું જ્યાં ગયા હશે પાછા ફરવું પડશે. માટે સાહેબ શું કરું? તો આગમ ધર ગુરુ સમકીતી. આગમ આત્મજ્ઞાન, પરમશ્રુતપણું, આવો ગુરુ હોવો જોઈએ કે જેનો આધાર આગમ છે. એવો ગુરુ કે જેનો આધાર એની બુદ્ધિમત્તા નથી. હી ઇઝ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, હી ઇઝ આઈક્યુ. આવવાનું કોઈ કામ નથી આપણે, એ રખડાવશે. બરોબર વાત બેસવી જોઈએ. ગુરુ આગમ ધરવો જોઈએ, ગૌતમ જેવો. ભગવાને કીધું છે એ વાત સાચી છે. ગ્રસ્તને જ્ઞાન હોય કે ન હોય તો કે ઉભા રહી, હું ભગવાનને પૂછી આવું. પણ તું જવાબ દે ને, આપણે હોય તો જવાબ દઈ દઈ ને. સા સાહેબ એને કીધું ઉભા રહ્યો. આનંદ શ્રાવકને કહે, ભગવાનને પૂછીને પછી આપ કહો છો તે બરાબર છે, મારા બિચ્છામાં દુકડો. મેં શંકા કરી એ પણ મારી દોષ છે. મને શંકા આવી કે ગ્રસ્ત દશામાં આટલું સારું, આનંદ શ્રાવક તો બરોબર વાત કરતા નથી, આ ભગવાનના શ્રાવક આ છેલ્લી સ્થિતિમાં સંથારે પોઈડા છે અને અવગતિ ન થાય ક્યાંક આની. એટલે એને કીધું તમે પ્રાયશ્ચિત લઈ લ્યો. આનંદ કે ગુરુ મહારાજ, પ્રાયશ્ચિત આપને લેવું પડે. હા, તમારે લેવું પડે. વિચાર પડે કે એક શ્રાવક એક ગણધરને કહે છે કે સાહેબ સત્યનું કે અસત્યનું પ્રાયશ્ચિત કોનું લેવું પડે તમારે? તો લેવું પડે તો કદાચ આપને લેવું પડે. કલ્પસૂત્રની આ ઘટના તો જુઓ, આમાં ક્યાં સ્વચ્છંદ ક્યાં કહેવાતું જ્ઞાનીપણું ને ગુરુપણું અને ક્યાં સાચી શ્રદ્ધા તીર્થંકર દેવની. અને એના ઉપર કીધું કે જેને સંવરની ક્રિયા છે, ક્રિયા સંવર, બધી ક્રિયાનો સાર શું? જો સંવર ન થાય તો એ ક્રિયા નથી, તો એ ધર્મ ક્રિયા નથી. ક્રિયા સંવર સાર રહે, ક્રિયાનો સાર સંવર છે. સંવર એટલે પાપના આશ્રવથી અટકવું. તો જે ક્રિયા કરવાથી કર્મો આવતા અટકે, જે કરો પછી તપની કોઈ પણ પ્રકારના તપની કોઈ પણ ક્રિયા કરો, પણ જો એ સંવરના રૂપમાં થાય તો જ ક્રિયા, નહીં તો નહીં. ક્રિયા સંવર સાર રે, ક્રિયાનો સાર સંવર છે. સંપ્રદાય અવંચક સદા, સંપ્રદાયનો અર્થ એક પ્રભાગ ભગવાને કહ્યો છે તે માર્ગ, અને અવંચક એટલે દેખામણી લોભામણી છેતરામણી નહીં, અવંચક, જેમ છે તેમ યથાર્થ સત્ય. તો એવી ભજે નહીં, સત્સુચિ અનુભવ આધાર રહે, અને એનો સૂચિતા એ સાચું છે પવિત્ર છે એનો આધાર શું? અનુભવ. આનંદને અનુભવનું જોર હતું, તત્વજ્ઞાનનું નહોતું. નહીતર એ ગુરુ સાથે ચર્ચા કરત કે આટલામાં ગુણસ્થાનક આમ હોય, આટલી પ્રકૃતિ ખસે એટલે આવું જ્ઞાન થાય, અવધિ જ્ઞાનને રોકનાર આમ હોય અને એનું આમ થાય, એવો આપણો કોઈક દ્રવ્યની યોગી આવી ગયો હોય ને તો એની અંદર અડધો કલાક આપણને સમજાવે કે આટલી જ પ્રકૃતિ છે, નાનું આ ક્ષય થાય, નાનું આ થાય, રેવા દે તારું જ્ઞાન, આ અનુભવથી કહે છે. અને ગુરુ સમજી ગયા કે આની વાણીમાં રણકો શેનો છે? અનુભવનો છે. એ મારી પાસે કોઈ તત્વજ્ઞાનનો આધાર કહેતા નથી કે ગ્રસ્ત દશામાં આટલું જ્ઞાન હોય કે ન હોય, એ સાહેબ તમે જાણો ને તમારા શાસ્ત્ર જાણે. અનુભવ અમારો આ છે, આ સૂચિતા છે જીવનની અંદર. આટલું કૃપાળુદેવ લખે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. 680માં લખ્યું. કોણે લખ્યું? પોતે લખ્યું. સેના આધારે લખ્યું? એણે લખ્યું કે આ કોઈ વાત અમે અમારું અભિમાન માટે કહેતા નથી, પણ આ અમારો અનુભવ છે. હવે કોઈ એમ કે એને દીક્ષા નહોતી લીધી એટલે એને પરમાત્મા પણ પ્રાપ્ત થાય નહીં. હવે શું કરવું આપણે? આપણે શું કરવું? અરે બહુ સરસ વાત, શ્રદ્ધાવાન છે. ઘણી વાર આ પ્રશ્ન નીકળે કે ભાઈ કોણે કીધું છે અમે પરમાત્મા થયા છીએ? કૃપાળુ દેવ કહે છે. તું બીજાના અભિપ્રાયની શું ચિંતા કરે છે? આવા કેટલાય લીધી છે, વેસ પહેર્યા છે, કેટલા પરમાત્મા થયા? સમકી તો નથી થયું, પરમાત્મા તો પછી રહ્યા. ભગવાને જયારે સ્વયં લખ્યું છે ત્યારે જૂઠું બોલે? એને મુર્શાબાદનું કોઈ કારણ હોય? આવું વિતરાગીપણું જેને પ્રગટ્યું હોય, જેને કોઈ રાગદ્વેષ ન હોય, જેને કોઈ હેતુ નથી, ઈરાદો નથી, તો એ શું કામ મિથ્યા બોલે, જૂઠું શું કામ બોલે? અને એમણે અંગત નોંધમાં લખ્યું એટલા માટે કે આ અમારો અનુભવ છે. અને અનુભવ શું કામ લખો? લખવો નહોતો જગતના જીવોની કરુણા કે અમારા બોધ ઉપર તમે શ્રદ્ધા કરજો, એમાંથી સંસાર તરી જવાશે. તો આવી કરુણા, કેટલી કરુણા? આત્યંતિક કરુણા. 680 નો પત્ર તો અધિકાર વિના વાંચવો નહીં અને સાંભળવો નહીં. જરા વિચારવું વારંવાર કે લખનાર કોણ છે, પેલા એ વાત બેસે. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, થયા છીએ એટલે હતા નહીં. અમે આ શુદ્ધતા મેળવી, વિતરાગતા મેળવી, પ્રભુની આજ્ઞાએ ચાલ્યા અને અમે આ સિદ્ધિ હાંસલ કરી. ગ્રસ્થમાં રહેતા રહેતા 10 વર્ષે રે ધારા ઉલ્લસી, 10 વર્ષ સુધી 42 થી મુંબઈમાં સંઘર્ષ કર્યો છે સ્વરૂપ, અને 52 સાલ છે અને અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એ અમારો અંતર અનુભવ છે. પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી કે અમે પરમાત્મા થયા છીએ એવી માન્યતા ને એનું અમને અભિમાન કે અમે ભગવાન સ્વરૂપ જ છીએ. એમાંથી આ અમે લખ્યું નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એ જે અમે પ્રેરણા કરે છે અમને, સેના માટે? કયો હેતુ આવીને ઉભો રહ્યો? નિષ્કામ કરુણા. કેવી નિષ્કામ કરુણા? કે કર્મ બંધનથી દુઃખી થતા જગતના જીવો એની પરમ કારુણ્ય વૃત્તિ એમના પ્રત્યે આવી ત્યારે કહ્યું કે ના, મારે કહેવું નથી, છતાં કહી દઉં. શું કામ કહી દઉં? મારી પૂજા કરે એટલા માટે, મારી પ્રતિમાનું સ્થાપન કરે, મારા મંદિરો ઊભા કરે, મારા નામે સંપ્રદાય ચલાવે, મારા નામે આશ્રમો ચલાવે અને બધા પોતાના હેતુઓ સિદ્ધ કરે, એટલા માટે ભગવાને કીધું? નહીં. 430માં કહ્યું કે સનાતન સંપ્રદાયની અત્યંત કરુણાશીલ અવસ્થા એ એનું સ્વરૂપ છે. ઋષભદેવ આદિ તીર્થંકરો એ જ કહ્યું છે કે કોઈ પણ આત્મા પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થવાના કારણના અંશના અંશને પણ પ્રાપ્ત થાય, એનામાં આત્મસ્થતા આવે, આત્મસમાધિ આવે, આધિ ન હોય. આ 430માં કહ્યું કે આ બધો નિષ્કારણ કરુણાશીલતાનો સ્વભાવ એ તીર્થંકરોના શાસનની આ એક પરંપરા છે. એ પરંપરાનો જ એ જ કોટીનો આ પુરુષ છે એ અહીંયા સાબિત કરે છે કે આ તીર્થંકર કોટીનો પુરુષ છે. એટલે એને કહ્યું છે કે અમે આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની અમને આ પ્રેરણા થઈ છે. તો શુદ્ધિ સૂચિ અનુભવ આધાર રે. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજલ રે, તામસી વૃત્તિ સવી પરિહરે, ભજે સાત્વિકી શાલ રે, શાંતિ જીન એક મુજવીન. હું આત્મા છું છતાં જ્ઞાનીઓ કે છે એ દશા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી આલંબન લેવું. દેવગુરુ ધર્મનું આલંબન, પંચ પરમેષ્ઠીનું આલંબન, રત્નત્રયનું આલંબન, તત્વત્રયનું આલંબન, આ જીનેશ્વર એ કથિત માર્ગ છે. અને સીધો સીધો નિશ્ચય એના રવાડે ચડીને ગાંડાની જેમ બૂમો પાડે કે કોઈ આલંબનની જરૂર નથી, હું સ્વતંત્ર છું, બધા પર છે, પરનું આલંબન લેવું એ જ પાપ છે, શું પણ આ મેંડો છું તું, બકવાસ, ઉન્માદ સિવાય કંઈ નથી. વિવેકથી વિચારે તો આવો ઉન્માદ એક એકાંતનો તો કે છે નહીં, શુદ્ધ આલંબન આદરે. હવે આ ભાષા આનંદગંજીની છે કે શાંતિનાથ સ્વામીની છે? આ એના શબ્દો કોના છે? ઓલા ભગવાન હજી કે છો? હજી આ તો આનંદગંજ તો સાંભળે છે. શુદ્ધ આલંબન આદરે, તજી અવર, બાકીની બધી ઝંઝાળ છોડ. આ ગ્રંથમાં આ કીધું છે ને આ ગ્રંથમાં આ બધી ઝંઝાળ છોડ. આ ગુરુ આમ કહે છે ને આ ગુરુ આમ કહે છે, આ બધી ઝંઝાળ છે. તામસી વૃત્તિ સભી, આ બધી તામસી વૃત્તિ થાય જ્યાં અભિનિવેશ આવે, જ્યાં આગ્રહ આવે, જ્યાં મતાગ્રહ આવે, જ્યાં કદાગ્રહ આવે. વૃત્તિનું સ્વરૂપ કેવું હોય? સાત્વિક હોય કે તામસી હોય? એ સહન ન કરી શકે, ક્યાંક તો મારામારીમાં આવી જાય, ગાડાગાડી એ ચડી જાય. તો એ કઈ વૃત્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે? તામસી વૃત્તિ છે. એ કે છે એ, અને ભજે સાત્વિકી સત્વ, તત્વ જ્યાંથી મળે એ જે કોઈ હોય જ્યાંથી મળે એવું અમને પ્રાપ્ત થાવ, આવી ભૂમિકામાં સાધક હોય છે.
ચોથી કડીમાં જે આપે છે સંપ્રદાય અવંચક, એનો અર્થ એવો સમજાય કે જે સાચો સંપ્રદાય છે એનામાં અવંચક પણ હોવું જ ઘટે, નહીં તો એને સાંપ્રદાયિક પણ કહેવો એ મિથ્યા વચન ઠરે એવું.
નહીં, એટલે એણે સંપ્રદાય એ જ પકડવો કે જે અવંચક છે. અને કૃપાળુદેવે એ વાત 430માં આપી છે કે જીવનું કલ્યાણ એ જ સંપ્રદાયમાં ઘટે કે જ્યાં બધી ક્રિયાઓ અસંગપણાથી થતી હોય, અને જીવોની દૃષ્ટિ આપણે આત્મા ઉપર હોય, આ સિવાય કલ્યાણનો જોગ બનતો નથી એમ. આ સંપ્રદાય ખરો તમારો, અરે તમે જે સાધનામાં જાઓ, જે ગચ્છમાં જાઓ, જે આશ્રમમાં જાઓ, જે મંડળમાં જાઓ, અહીંયા એ સંપ્રદાય, એ સંપ્રદાય એટલે સામૂહિક આજ્ઞા, એનું સ્વરૂપ અવંચક હોવું જોઈએ. ત્યાં કોઈ જાતનો દેખાવ દંભ આ પ્રકારનો હોય, ત્યાં કેવળ અસંગવાળી ક્રિયા અને કેવળ જીવોનું લક્ષ આત્મા ઉપર હોવું જોઈએ. ફળ વિસંવાદ જે હમાન શબ્દ તે અર્થ સંબંધી રે સકલ નયવાદ વ્યાપી તે શિવ સાધન સંધિ રે શાંતિ જીન મોજ જીનતી. ફળ વિસંવાદ, ફળનો વિસંવાદ, આનું આ ફળે થાય ને આનું આ ફળે થાય એવું જેમાં નથી, એવો અર્થ પકડવો જોઈએ. શબ્દમાંથી અર્થ એ મળવો જોઈએ કે જેના ફળમાં કોઈ વિવાદ હોવો જોઈએ નહીં. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફલ અને એકાંત લોચન, આ ગતિ થાય ને પાંચમું દેવલોક થાય ને ત્રીજું થાય ને પાંચમું થાય ને બારમું થાય, આટલા ભાવ થાય ને આટલા ન થાય, એ આ ગતિએ પહોંચે ને. અરે ભાઈ આમાં આવો હોવો જ ન જોઈએ અર્થ, તમારો ફલ સંબંધી વિવાદ ન હોવો જોઈએ. સકલ નૈવાદ, આ અર્થમાં ભગવાનના વાક્યમાં બધા નૈવાદ, એક પણ નૈ જ્યાં દુભાતો નથી એવી વાણી જ્ઞાનીની છે. તે શિવ સાધન સંધિ રે, કલ્યાણના માર્ગનો આ જ માર્ગ છે આ સંધિ, આપણને જોડાણ કરાવે એવો માર્ગ તો આ છે. વિધિ પ્રતિષેધ કરી આત્મા પદાર્થ અવિરોધ રે ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ ઈશ્યો આગમે બોધ રે શાંતિ જીન એક મુજવીન. વિધિ અને પ્રતિષેધ એટલે નિષેધ, શું કરવું શું ન કરવું એ એવી રીતે આ પદાર્થને અવિરોધ રૂપની અંદર સમજવા, અને ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ, મહાજનો જે કરે એટલે મહત્પુરુષો, જે આ માર્ગની અંદર વિચરશું કવ મહત્પુરુષોને, જાજા બધા કરે એમી મહાજન શબ્દ નથી. આપણા મગજમાં એક વારી એમ છે કે ભાઈ પાંચ હજાર હતા, પાંચ હજારની સાથે સભા નથી, પાંચ હજાર તો મૂર્ખાઓનું ટોળું પણ હોઈ શકે છે, મહાજની નથી, મહત્પુરુષો જે છે, જે માર્ગને પામ્યા છે, જે માર્ગને બતાવી શકે છે, જે માર્ગ ઉપર હિંમત કરીને સત્યના માર્ગ ઉપર ચાલ્યા છે, આવા મહાપુરુષો છે એ મહત્પુરુષ, એને ગ્રહણ વિધિ એને કઈ રીતે એને શું છોડ્યું અને શું. કૃપાળુ દેવો કહ્યું કે આવો બધો સંસાર હતો છતાં ઋષભદેવો છોડ્યો, એને સંસાર કોઈ બાધારૂપ નહોતો છતાં મહાવીરે છોડ્યો, આ મહાપુરુષોએ કર્યું છે. પણ આપણે કરીએ કોઈ એમ કે કૃપાળુ દેવ વ્યવહાર પકડો તો એટલે હું પકડીશ. કૃપાળુદેવે લખ્યું છે કે ક્યારે અમે બાહ્યાંતર થઈશું, માર્ગ નિર્ગ્રંથનો છે, એના જીવનની અંદરની એક અપવાદ છે, તારે સમજવાનું શું છે કે સંસારથી મોક્ષ માર્ગ છે, તો આ સમજણ. તો મહાવીરે રાજ છોડ્યું અને કૃપાળુદેવે ધંધો ન છોડ્યો, તો ધંધાથી મોક્ષ થાય તો મહાવીર ખોટા. શું સમજ લઈને બધા બેઠા, ગમે ત્યારે ગમે તે તર્ક, ગમે તે પ્રકારનું તર્કથી તો ગમે તે ગાંડા ને ડાયો ને ડાયાને ઠેરવી શકાય, આવા તર્કમાં નહીં પડવું. મહાજન એટલે મહત્પુરુષોએ જે કહ્યું છે, જે કર્યું છે એ જ માર્ગ છે. સર્વસંગ પરિત્યાગ એ માર્ગ છે. કૃપાળુદેવ કહે છે અમને ઉદયમાં આવ્યો નથી, એને અમે જંખીએ છીએ, એટલે શબ્દ છે કે અપૂર્વ અવસર એવો ક્યારે. પણ સાહેબ તમે તો પરમાત્મા સ્વરૂપ થઈ ગયા, મૂકોને લપ, તમે તો વ્યવહારમાં વેપારમાં ગૃહસ્થિમાં બધું કરતા કરતા થઈ ગયા, તો તમે હું કામ આવો ઉપદેશ આપો છો. માર્ગ આ છે, માર્ગનું સ્વરૂપ આ છે, જીવની અસંગતા પ્રાપ્ત કરવાની છે. જો વિવેકથી નહીં સમજીએ તો આવા બધા ગમે તે આડા અવડા ટોકા ઠોક કર્યા કરશું, અને આમ ને આમ જીવ પોતે તો ભમે પણ કંઈકને ભમાય.
દુષ્ટજન સંગતી પરિહરે ભજે સુગુરુ સંતન રે જોગ સામર્થ્ય ચેત ભાવજે ઘરે મુક્તિ નિદાન રે તીજીન એક મુજવીનતી
અસત્સંગનો ત્યાગ કરવો આ બધા જ લોકોનો ઉપદેશ છે અને ભજે સુગુરુ સંતાન એટલે આવા ગુરુઓના સંતાન એટલે સજ્જનો સત્સંગીઓ આ સત્સંગીઓને એની સાથેનો સંગ રાખવો જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જેથી ચિત્તમાં સામર્થ્ય પ્રત્યે એવો જોગ રાખવો કયા જોગમાં રહેવું કે જેમાં આપણું ચિત્ત સામર્થ્યવાન બને નબળું બને ઢીલું બને આમ કરો આમ જ હાય આવું જ કરવું પડે એવા સંઘની અંદર રહેવું નહીં એક ઘરે મુક્તિ નિદાન રહે આ તમારું મુક્તિનું ઘર છે અહીંથી તમને એની અંદર મુક્તિ મળી જશે માન અપમાન ચિત્ત સમગણે સમગણે કનક પાષાણ રે વંદક નિંદક સમગણે ઈશ્યો હોય તું જાણ રે શાંતિ જીન મુજવી હા સાધકની દશા કે ભલે તું જે સંઘમાં રહેશ તને કહ્યું અને હવે તારે શું કરવું તારે દુષ્ટજનની સંગતિ પરિહરી સત્સંગના સંઘમાં છો પણ તારે તો પોતાની સ્થિતિમાં તો કે માન અને અપમાન સંગણ કનક અને પાષાણ પાષાણ એટલે પથ્થર માટી બે સમાન ગણવા પદાર્થ છે બધા રજકણે કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદ્ગલ એક સવાલ વંદક નિંદક સમગણે જે વંદે છે જે નિંદે છે એ શરીરને જ જુએ છે એ કઈ ચેતનાને જોતો નથી એટલે એને કઈ એ ખબર નથી ઈસ્યો હોય એ તું જાણે આવો એ હોય સાધક આ ત્રણ એના લક્ષણ કીધા છે
સર્વ જગ જંતુને સમગણે સમગણે તૃણમણી ભાવરે મુક્તિ સંસાર દેવું સમગણે મૂણે ભવ જલ નિધિ નવરે તીજીન એક મુજ વીન
જગતના સર્વ જંતુને સમાન જંતુ કરતા જીવ માત્ર એને સમાન સર્વાત્મમાં સમદ્રષ્ટિ મારો સંબંધી એવો કોઈ પ્રશ્ન ભાવ રહેતો નથી આ મારા છે વેવાય વેલા છે આ મારા સંબંધી છે કોઈ ભાવ એવો નથી જગતના જીવો પ્રત્યેની આ દ્રષ્ટિ અને સમગણે તૃણમણી ભાવ રહે તૃણ એટલે ઘાસનું તણખલું અને મણી રત્ન બેયને સમાન ગણે છે મુક્તિ સંસાર રહેવું ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ પછી તો હે પ્રભુ મોક્ષ હોય કે સંસાર હોય મારી અવસ્થા આત્મ સ્વરૂપ તો સેમ જ છે મોક્ષમાં શુદ્ધ છે અહીંયા મલિન છે પણ જેની આવી દશા વર્તે છે એને એ સંસારમાં પણ એનું સ્વરૂપ તો શુદ્ધ જ છે અસ્પૃશ્ય છે અસંગ છે મૂણે ભવજિદ્ધિને અને આ રીતે એ સંસારને તરવાનું નાવ પકડીને ચાલે છે
આપણો આત્મ ભાવ જે એક ચેતન આધાર રે અવરસવી સંયોગતી એહ નિજ પરિકર સર રે શાંતિ જીન એક મુજ વીન
છેલ્લે ભગવાન કહે છે હે સાધક ત્યાં બધું પૂછ્યું છે આપણો આત્મ ભાવ જે છે એક ચેતન હું ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા છું હું જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્મા છું હું દર્શન સ્વરૂપ શુદ્ધ આત્મા છું હું અરૂપી અમૂર્ત અદ્રશ્ય દેહથી રહિત દેહથી ભિન્ન અસંગ એવો શુદ્ધ આત્મા છું બસ આ બરાબર વિચારે અને અવર સવી સંયોગથી બાકીના જે કંઈ સંયોગ છે શરીરનો સંયોગ છે સ્વજનનો સંબંધ સંયોગ છે પરિજન સ્વજન સંયોગ સંઘ સંબંધ આ બધા જુદા છે એ હું નિજ પરિકર સાર. બસ આ જ ચિંતન, આ જ વિચારણા કે મારું આખું ચારે બાજુથી આ જ ચિંતન પરિકર સાર એ જ કે માત્ર ચૈતન્ય એ જ મારા અસ્તિત્વનો આધાર છે, બીજું કોઈ તત્વ નથી. એટલે મારી હોશિયારી, મારું વ્યવહારિક જ્ઞાન, લૌકિક જ્ઞાન, મારો આઈક્યુ, મારી ડિગ્રી, મારી પદવી એ મારો આધાર નથી. મારા અસ્તિત્વનો આધાર મારો ચેતન ભાવ છે. આ બધા સંયોગ છે, જે કંઈ પદ પદવી પ્રતિષ્ઠા જે કંઈ છે એ બધા સંયોગ છે. આમ કહે છે બસ આ 11મી ગાથા સુધી. ત્રીજી ગાથાથી પ્રભુએ શરૂ કર્યું. શું કહેવાનું? શાંતિ સ્વરૂપ. કોણે કીધું? આનંદગંજીને કીધું કે હવે આમ પર તે પૂછ્યું, ધન્ય તું આતમ જઈને આવો, એક તું નીકળો, બાકી તો બધા મને સંભળાવી સંભળાવીને મંદિરની બહાર જાય છે અને સંભળાવે ત્યારે રડું પડી પડી ને હું ક્યાં બેરો હતો, હું તો અંતર્યામી છું, તું નો કહેતો જાણું છું તારા ભાવ શું છે. આ પેલા આનંદગંજી હતા કે જેણે કીધું ભગવાન તમે કંઈક કયો. અદભુત છે તમને. એ કે છે આ કહ્યું એને, હવે આનંદગંજી કે છે પ્રભુ મુખથી એમાં સાંભળી. હવે એ કે છે કે અમે તો આપ પ્રભુ મુખથી એમાં સાંભળ કહે આતમ રામ રે તાહરે દર્શન નિસ્ત મુજ સિદ્ધા સવિ કામ રે શાંતિ જીન મુજ એક દીન. આત્મા કે છે આનંદજી આત્મારૂપ છે હવે થઈ ગયા. એ કે છે કે તારે દર્શન, હે પ્રભુ આવું તારું સ્વરૂપ. આ ગાથા 2-11 કીધું. આ સાંભળીને એ કે છે તારા દર્શનથી તો મારો સંસાર સમાપ્ત થયો, અત્યાર સુધી વિસ્તરતો હતો, હવે નિસ્તર્યો. વિસ્તરવું એટલે ફેલાવવું અને નિસ્તરવું એટલે સંક્ષેપ થવો. તો તારા દર્શન કે પહેલી વાર મેં તારા દર્શન કર્યા એનાથી મારો સંસાર નિસ્તર્યો, અત્યાર સુધી જે દર્શન કર્યા એમાં મારો સંસાર વધતો હતો, વિસ્તરતો હતો, ફેલાતો હતો. તવ દર્શન મુજ સિદ્ધા સવી કામ રે, મારા બધા કામ સિદ્ધ થઈ ગયા. મારે જે કરવું તું પછી મને ખબર પડી કે જેમ સંસાર ઘટે છે એમ કામ સિદ્ધ થાય છે. આપણે સમજીએ છીએ કે કંઈક પથારો થાય, ફેલાવો થાય તો કામ આપણું મળે, તો કામ બને આપણું, નહીતર આપણું કામ બનતું નથી. આ તો નવો મંત્ર છે કે જેમ સંકુર્ણ થાય, જેમ સંકોચ થાય, જેમ તારો સંસાર ટૂંકો થતો જાય એમ તારું કામ સિદ્ધ થાય છે. તારું સંસાર વધે, હું આટલાને ઓળખું. સત્સંગમાં ગયા પછી મારે ઘણા લોકો સાથે સંપર્ક થઈ ગયા, ઘણા વધી ગયા. મૂર્ખ એટલા સારું તું ગયો સત્સંગમાં, તારે એ બધા સંબંધ વધારવા હતા, ઘરના ઓછા હતા ત્યાં વધાર્યા, અને એની અંદર વધારાથી રાગદ્વેષ વધે, કસાયો વધે, સ્વચ્છંદ વધે. શું કરવું છે તારે? નિસ્તરવાથી કામ સિદ્ધ થાય છે. આ મંત્ર સમજાય તો ઘણું કામ થાય. ઓછું જેમ થાય છે સંસારની અંદર મારો સંગ પ્રસંગ, એમ એટલા પ્રમાણમાં મારું આત્મિક મુક્તિનું કામ સિદ્ધ થતું જાય છે. એ વધતું જતું હોય તો સમજી લેવું. યશોવીજી મહારાજે 350 ગાથાનું એક સ્તવન રચ્યું છે સિમંદર સ્વામીને, એમાં બધા પોતાની પોકાર જ કીધી છે. અને એમાં એક સરસ ગાથા મૂકી છે કે બહુ શિષ્ય પરિવર્યો અને બહુ શાસ્ત્રનું જ્ઞાન લીધું, એટલે કહ્યું તેમ તેમ એમ જીન શાસ્ત્રનો વેરી થતો ગયો. એ દીક્ષા લીધી, સાધુપણું લીધું, પછી એટલા બધા શિષ્યો કર્યા અને ચારે બાજુ એટલો પ્રભાવ થયો અને પછી તો વ્યસ્ત ગયો. આ પરિવર્યો ને આનું તો એટલું બધું પોતે એનામાં રહી ગયો તો કે તેમ તેમ જીન શાસનનો વૈરી, એ એટલા પ્રમાણમાં જીન શાસનનો વૈરી થયો. કેવું અંદર આખું મને તો એ ગાથા યાદ નથી આખી, પણ બહુ અદભુત ગાથા લખી એને. આ 350 ગાથાના સ્તવનની અંદર વાંચીએ ત્યારે એમ થાય કે જ્ઞાનીઓએ કેટલી જાગૃતિ દાખવી છે કે આની અંદર આવ્યા પછી આ કરતા આપણે શાસનની સન્મુખ થઈએ છીએ કે શાસનથી વિરુદ્ધ જઈએ છીએ. તો આ હરિભદ્રાચાર્યજીએ ધર્મ બિંદુ નામનું, યોગ બિંદુ નામનો એક ગ્રંથ લખ્યો છે. એ યોગ બિંદુ ગ્રંથની અંદર છેલ્લી ગાથા લખી. એણે કહ્યું કે આ બધું ગ્રંથ અને એની ક્રિયાઓની એની અંદર નિપુણતા પ્રાપ્ત કરે ત્યાર પછી જો એ આત્મા સાથે એનો સંયોગ મુક્તિ સાથે ન થયો, યોગ એટલે આત્માનું મુક્તિ સાથે મોક્ષ સાથે જોડાણ કરે તે, એ જો ન થયો હોય તો આ શાસ્ત્ર પણ એનો સંસાર છે જ્ઞાનીનો, વિદ્વાનજનોનો. એ છેલ્લી ગાથા લખી, એને 450 ગાથા છે એની અંદર, એમાં લખી કે શાસ્ત્રો પણ એનો સંસાર છે, પંડિતોનો સંસાર, સાધુઓનો સંસાર, વિદ્વાનોનો સંસાર. શું? તો કે શાસ્ત્ર ગ્રંથ. જ્ઞાનીઓ તો બહુ ઘણું વિવેકપૂર્વક કહે છે આપણને, આપણી દ્રષ્ટિ પકડાતી નથી, બાકીનું બધું પકડાય પણ છેલ્લી ગાથાનું છેલ્લું ચરણ ન પકડાય કે ભાઈ આ કહે છે શું. ત્યારે ઓલી પોતાનું પ્રદર્શન કરવામાંથી નવરો ન થાય એમ અહીંયા કહે છે, મુજ સિદ્ધા સભી કામ. અરે મારા બધા જ કામ સિદ્ધ થયા. સેનાથી? તો કે નિસ્તર્યો, તારા દર્શનથી તો મેં મારા સંસારને ટૂંકો કરી નાખ્યો. અને કોક એમ કે નિસ્તર્યો તો હવે તારા કામ તો બધા એમને પડે રહે, આઈદરા અધૂરા રહેશે. ન સમજાય. પરમાર્થ માર્ગનું રહસ્ય ગતિ સમજવા થોડા વિવેક જોઈએ. અને પછી જુઓ હવે આણંદ ગંજીને પ્રતિતિ. અહો અહો હું મુજને કહો, નમો મુજ નમો મુજ રે, અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે, શાંતિજીન એક મુજ મીન. હવે આનંદ ગંજી મહારાજ નું જુઓ અંદર ઉછાળો આવ્યો છે કે અહો અહો હું મુજને કહું. આહા, મારો આત્મા જ આ છે. આ પ્રતિભાસ થયો કે ભગવાનનું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. અભેદ ભાવ આવ્યો કે ભગવાન જે તું એ જ હું. એટલે કે છે નમો નમો. બોલો, હવે તારે નમસ્કાર કરવા હોય તો જેમ ભગવાનને કરવા છે એમ. આ અભિમાન થયું, એને અભિમાન થયું. નમો નમો મુજરે અમિત ફલદાતારની, આવું ફળ તે તારા દર્શનનું મને આપ્યું. અને એક માત્ર હું પ્રશ્ન પૂછી બેઠો અને તે કીધું કે સાંભળજે, હવે હવે ઉતાવળ કરતો નહીં, હવે તું ધીરજ રાખજે. તો કે છે વાહ, જેની ભેટ થઈ. કોનું છે આ લાભ? કોને થયો? જેને તારી ભેટ થઈ. અમે અત્યાર સુધી આવ્યા, દર્શન કર્યા, તને કોઈ દી ભેટા નહીં. આજે પ્રભુ સાથે અભેદ ભાવ આવ્યો, અને અભેદ ભાવ આવ્યા હોય એમાં મારું કહેવાની બદલે પ્રભુ તું કેવો છું એ સંભળાવ ને. અહીંયા તો રોજ રોજ પોતે જ ગાય છે, હે પ્રભુ મારામાં કસાય ઘણા છે, હે પ્રભુ હું આમ છું, હે પ્રભુ હું આમ છું. પ્રભુ કે બધું જાણું છું, હું કેવો છું એ જોઈને તું તારી સ્થિતિ સુધાર તો કંઈક આરો વારો થશે. પણ તે કોઈની મારી વાત તો સાંભળી જ નહીં, તારા કહેવામાંથી નવરો થયો નહીં. આહા, કે છે અમિત ફલ જેની ભેટ થઈ તું જ રે, જે ખરેખર તને મળ્યો. અને તને મળ્યો એટલે તને ઓળખો, તારું સ્વરૂપ જાણવાનો જેને પ્રયત્ન કર્યો એને થયું કે એ જ હું છું. તો મારે મારી બધી વસ્તુને નિસ્તારવાની છે. શાંતિ સ્વરૂપ સંક્ષેપથી કહો નિજ પર રૂપ રે, આગમમાં હે વિસ્તાર ઘણો, કહો શાંતિ જીન ભૂપ રે, શાંતિ જીન એક મુજ દીન. આવું શાંતિનું સ્વરૂપ અત્યંત સંક્ષેપથી સ્વનું અને પરનું નિજ પર રૂપ અમે તમને જણાવ્યું છે. આગમમાં વિસ્તાર ઘણો છે એમ શાંતિ જીનેશ્વરે કહ્યું કે આગમમાં આટલે બધા તીર્થંકરોની જ્ઞાનીઓની વાણીમાં ઘણું છે પણ અમે તમને સંક્ષેપમાં કહ્યું છે. શાંતિ સ્વરૂપ એમ ભાવસે ધરી શુદ્ધ પ્રણિધન રે, આનંદ ઘન પદ પામશે તે લેશે બહુ મન રે, શાંતિ જીન એક મુજવીન. આનંદ ગંજીએ છેલ્લે દરેક સ્તવનમાં પોતે કે એમ કીધું કે શાંતિ સ્વરૂપ તમે આમ ભાવજો. જે બે ગાથા, ત્રણ ગાથાથી 11મી ગાથા સુધીમાં ભગવાને જે સ્વરૂપ કહ્યું છે, ભાવશો કેવી રીતે? ભાવશો શુદ્ધ પ્રણિધાન, પ્રણિધાન એટલે મન વચન કાયાના યોગને એકાગ્ર કરીને, સાવજમ જોગમ પચખામી એ પ્રણિધાનનું સ્વરૂપ છે. બધું છોડીને એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, શાંતિ પણ જોશે અને વિવેક પણ જોશે. આ પ્રણિધાનના લક્ષણ છે. એ કરશે તે લેશે બહુ માનને, જગતમાં એનું ઘણું માન થશે, એ સ્વયં પરમાત્મા સ્વરૂપ થશે. આમ આનંદગંજીના એક સ્તવનની ભાવ વિચારણા આપણે અત્યારે કરી, વિશેષ અવસર કરીશું.
સુખ ધામ યન તસો સંત જાય, દિન રાત રહે તદ ધ્યાન મેં, શાંતિ અનંત સુધા